તારીખ 30/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
229 આત્મહિત થવા માટે આ વચનો આજ્ઞા સમાન છે. આજ્ઞાર્થ વાક્ય રચના આજ્ઞાર્થ વાચક છે. આમ કર, આમ નહીં કર, આમ કર, આમ નહીં કર. છેલ્લે આપણે ચાલ્યું કે આને મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. એટલે કોઈએ મારું ખરાબ કર્યું, કોઈએ મારું સારું કર્યું એવું નહીં રાખવું. કેમ કે બંને અભિપ્રાય રાગદ્વેષના ઉત્પન્ન કરશે. આ મને અશુભ એવો વિકલ્પ ન કર. એટલે કોઈ નિમિત્તને ખરાબ સારું ગણવું નહીં. નિમિત્ત છે, પર પદાર્થ છે, જ્ઞાનનું બે માત્ર છે. કોઈ ઠીક પણ નથી અને કોઈ અઠીક પણ નથી. એટલે આ મને અશુભ છે એટલે અઠીક છે, મારા માટે સારું નિમિત્ત નથી એવો વિકલ્પ ન કર. કેમ કે એ પણ એક કલ્પના છે. અને આ મને શુભ નિમિત્ત છે એવી દ્રઢતા માનીને ન બેસ. એમાં દ્રઢતા શબ્દ ઉમેર્યો. કેમ કે નિમિત્તાધીન પણ ન આવી જાય. દ્રઢતાથી નિમિત્તાધીન જેમ કે વિતરાગી દેવગુરુ શાસ્ત્ર શુભ નિમિત્ત છે, છતાં પણ એવી દ્રઢતા નહીં કરવી જોઈએ કે જેને લઈને પોતે પુરુષાર્થીન થાય અને એવી અપેક્ષા રાખે કે એ કંઈક મારું કામ કરશે, એનાથી મારું કોઈ કાર્ય થશે. અથવા હું મહાવિદ્યમાં જાઉં તો મારું કલ્યાણ થાય, કે હું સમોસરણમાં જાઉં તો મારું કલ્યાણ થાય, એમ દ્રઢપણે માની ન બેસ. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં તું તારું કાર્ય કરી શકે છો એવા અભિપ્રાયથી તારો પુરુષાર્થ તું ચાલુ રાખ. આ ન હોત તો હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. એમાં પણ અચળ શબ્દ રાખ્યો છે, દ્રઢતા નહીં. જેમ આમ ન હોત તો હું બંધાત નહીં, એટલે પોતાનો આ બંધનનો આરોપ બીજા ઉપર મૂક્યો કે આવું કારણ થયું માટે હું બંધાયો. એ વાત પણ તદ્દન ખોટી છે. પોતાના પરિણામ પોતાની યોગ્યતાને કારણે થાય છે, સંયોગોને કારણે નથી થતા. અચળ વ્યાખ્યા નહીં કરે કે શું, એવી પકડ નહીં કર, એવી પકડ નહીં કર. એટલે બેમાં એમ વાત છે કે તું નિમિત્તોનો વિવેક કરી બીજી વાત છે. વિવેક કરીને તું દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષના સમાગમમાં જા, એનો વાંધો નથી. પણ અહીંયાથી કંઈ મળશે ને ત્યાંથી કાંઈ થશે એ અપેક્ષા નહીં રાખતો. દ્રઢતામાં એ વાત આવે છે, પકડમાં એ વાત આવે છે કે એનાથી થશે. મારાથી થશે એમાં એ પકડ નથી. એમાં તો શું છે કે એ માર્ગ નિર્દેશક છે, પથ પ્રદર્શક છે, પુરુષાર્થ મારે કરવાનો છે, કામ મારે કરવાનું છે. અને બંશ્રી તો પાત્ર જીવનું એ લક્ષણ બાંધ્યું છે કે પાત્ર જીવ એમ સમજે છે કે ગુરુ મને માર્ગ બતાવે છે, કાર્ય તો મારે જ કરવાનું છે, એ માર્ગે ચાલવાનું મારે છે. એમ એ પોતે પહેલેથી જ સમજીને જ સમાગમમાં જાય છે. એ મને કાંઈ કરી દેશે એવી ભ્રાંતિ નહીં રાખે, નહીં તો એમાં પકડાવી દેશે. અને અન્ય મતમાં તો એ જ છે, અન્ય મતમાં તો એ જ છે કે બીજા દેવ દેવી પોતાનું ભલું કરે. એ વાત, એ વચનામૃત ગૂઢ છે. સત્પુરુષની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે, એ વચનામૃત બહુ ગૂઢ છે. એનો અર્થ બીજી રીતે છે કે સત્પુરુષ કૃપા કોના ઉપર કરે છે, કે જે પાત્ર જીવ હોય એના ઉપર કરે છે. કૃપા એટલે શું? કૃપા એટલે કઈ કરી દે એ વાત છે ને? કૃપા એટલે ચિત્ત પ્રસન્નતા. કોઈ પણ પાત્ર જીવની પાત્રતા, સુપાત્રતા જોઈને સત્પુરુષનું ચિત્ત પ્રસન્ન થાય છે, ત્યારે એમ કહેવાય છે કે આ જીવ ઉપર સત્પુરુષની કૃપા છે. આ તે જ વાત છે. ને એવી ચિત્ત પ્રસન્નતા ક્યારે થાય છે કે એ જીવ નજીકના ભવિષ્યની અંદર સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગને પામવાનો હોય છે. એટલે એમણે વાત એ રીતે લીધી કે સત્પુરુષની કૃપા એ જ સમ્યક. પવિત્ર પુરુષોનું મૂળ વાક્ય આમ છે, પવિત્ર પુરુષોની કૃપા એ જ સમ્યક દર્શન છે. સત્પુરુષ કહો કે પવિત્ર પુરુષ કહો, સારી વાત છે. આ કાળમાં તો વેદના બહુ ઓછા ને આવે છે, એટલે એમ થાય કે હવે આની લાઈન કઈક આગળ ચાલશે. પણ ચિત્ત પ્રસન્ન થવાના બીજા પણ ઘણા ફેક્ટર છે, ખાલી વેદના જેટલી જ વાત નથી. આજ્ઞાકારિતા કેવી આવી છે એના ઉપર આધાર છે. એ પણ ચિત્ત પ્રસન્નતાનું કારણ થાય છે. એ આજ્ઞાકારિતામાં જ આવે ને. અને એ સહજ છે, કોઈ એમાં કૃત્રિમતા નથી, એમાં કોઈ કૃત્રિમતા નથી. સામાન્ય પાત્રતા એના કારણે છે, એની યોગ્યતાને કારણે છે. આ બાજુ ચિત્ત પ્રસન્ન થવું એ સહજ છે, એને એના ઉપર નિકૃપા ગણવામાં આવે છે. અને એ એક સિગ્નિફિકન્સ છે કે ભવિષ્યમાં આ જીવ મોક્ષ માર્ગને પામશે. એમ છે, એટલે ત્યાં દ્રઢતા એવી રીતે નથી લીધી કે સામેથી કાંઈ કરી દઈએ. તેમ કોઈના માટે આવા કા નિમિત્તોને કારણે, આવા સંયોગોને કારણે મને બંધ પડ્યો, એવું પણ અચળ વ્યાખ્યા. એટલે એવું પણ પકડી નહીં બેસતો, નહીતર તને એ સંયોગો ઉપર જ આરોપ થશે, તને તારો દોષ નહીં દેખાય. પરિણામે તને તારો દોષ નહીં દેખાય, અથવા તો અહીંયા એમ લેવું છે એમ પણ લેવાય, કે કુસુંગાદીનો વિવેક રાખજે. બીજાના કારણે તને નુકસાન નથી થતો, પણ તારી યોગ્યતાને સમજીને કુસંગમાં જઈશ નહીં, પણ એને કારણે બંધ થયો એવું પકડ નહીં કરતો, એવી અચળ વ્યાખ્યા એટલે પકડ નહીં કરતો. કેમ કે કુસંગમાં જવાની વૃત્તિ તને ઉત્પન્ન થઈ, કુસંગમાં રહેવાનું તને રૂચ્યું, તને બેમો, એટલે ખરેખર તો તારા દોષે તને બંધન થયું છે, પણ આને કારણે થયું એમ નહીં લેતો, અને એને કારણે થતું નથી માટે કુસંગનો વાંધો નહીં એમ નહીં લેતો. એવી વાત છે. એવા એવી ઘણી વાતો છે. છઠ્ઠે સાતમી સંસ્થાને બાહ્યાભ્યંતર સર્વસંગ પરિત્યાગ અને સંપૂર્ણ ત્યાગ હોય છે. તિલતુષ માત્ર પરિગ્રહની રાજ્ય ન હોય, પણ છતાં એ ત્યાગ કર્યો માટે મુનિ દશા આવે છે એમ નથી, અને ત્યાગ ન કરે અને મુનિ દશા આવે એમ પણ નથી. સાતમા ગુણ સ્થાન નિર્વિકલ્પ દશાનું છે, અને છઠ્ઠે ગુણ સ્થાને પંચમાવૃત સમિતિ દીપ્તિ વગેરે 28 મૂળ ગુણોનું પાલન જે વિકલ્પ હોય છે. પ્રારંભમાં એટલો ત્યાગ ન દેખાય, પછી બીજે ત્રીજે ચોથે પગથિયેથી ત્યાગ શરૂ થઈ જાય, પછી દસમે અગિયારમે પગથિયે અડધા મુનિ જેવી દશા છે. શુલક અને ઇલક જે છે એમાં બાહ્ય ત્યાગ બહુ સ્પષ્ટ દેખાય છે, એ પહેલાં ગ્રસ્ત દશામાં હોય છે અને કેટલો ત્યાગ કરેલો હોય છે. એવી રીતે દસમે અગિયારમે એટલે ઉત્કૃષ્ટ પાંચમું ગુણ સ્થાન થઈ ગયું, એમાં બાહ્ય ત્યાગ આવે છે, પણ નિર્દેશ ત્યાગ છે એટલે અમુક જ ત્યાગ છે. વસ્ત્ર પણ દસમા પગથિયે શુલ્લક હોય ત્યારે બે વસ્ત્ર રાખે, અગિયારમાં પરિમામાં એક વસ્ત્ર રાખે, છઠ્ઠે ગુણ સ્થાને આવે એટલે નિર્વસ્ત્ર થઈ જાય, પછી છઠ્ઠું અને સાતમું ક્ષણ ક્ષણે આવતું જતું ગુણ સ્થાન છે. જેમ જુવામાં આમથી આમ થયા કરે જુલો, એમની ઝૂલતી દિશા છે. ક્ષણમાં છઠ્ઠું, ક્ષણમાં સાતમું, છઠ્ઠા ગુણ, ક્ષણમાં છઠ્ઠું, ક્ષણમાં સાતમા. સાતમા ગુણ સ્થાને નિર્વિકલ્પ હોય, છઠ્ઠા ગુણ સ્થાને સ્વવિકલ્પ હોય. એવી રીતે એમાં શું છે, સાતમા ગુણ સ્થાનની અંદર બે પ્રકાર ઉત્પન્ન થાય છે. એક પ્રકાર એવો છે કે જેથી છઠ્ઠા ગુણ સ્થાને પાછા આવે છે, વળી પાછા પુરુષાર્થથી સાતમે ચડે છે, ક્ષણ માત્ર માટે વળી પાછા પાછા આવે છે. પણ એક પ્રકાર એવો છે કે પાછા આવે જ નહીં, છઠ્ઠે સાતમેથી આઠમે જાય, આઠમે ગુણ સ્થાને જાય એટલે શ્રેણી માંડે, સાતમાંથી નિર્વિકલ્પ ધ્યાનમાં છે, આઠમામાં આવ્યા અને વિકલ્પમાં ન આવ્યા છઠ્ઠામાં, એટલે એમનું જે કોન્સન્ટ્રેશન છે એ ઉગ્ર થઈ ગયું, ત્યાર પછી ઓટોમેટિક ચડતી શ્રેણીના પરિણામ થાય. એટલે 8, 9, 10 અને 12 એટલા ગુણસ્થાન અંતર્મુહૂર્તમાં વટાવી અને 13મા ગુણસ્થાને અરિહંત દશાને પ્રાપ્ત કરે. એ બધા ગુણસ્થાન 8, 9, 10, 12 ચારે ગુણસ્થાન અંતર્મુહૂર્તમાં પૂરા કરે, અરિહંત દશાને પ્રાપ્ત કરે, વચ્ચે વિકલ્પ ન આવે એમ છે. પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. શું છે, બધામાં લિમિટ ઉપરનું વજન ઘટાડ્યું છે. તમે ઠેઠ અહીંથી લ્યો કે આમ કરવું છે, ભવિષ્ય નિર્ણય ન કરી દઈશ, ત્યાંથી માંડીને બધા વચનોમાં કોમન ફેક્ટર એ છે કે લિમિટ ઉપરનું વજન ઉડાડી દીધું છે, ઘટાડી દીધું છે. જુદી જુદી રીતે જીવ ખોટો અવલંબન લે છે, પર પદાર્થનો ખોટો આધાર લે છે, રાગ માટે દ્વેષમાં એની ના પાડી છે. પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યો. હું શું કરું એમાં, પૂર્વકર્મ બળવાન છે એમ કરીને પુરુષાર્થીન થવાનું નથી, એવું એકાંતે ગ્રહણ કરીશ. એવી વ્યવસ્થા છે ખરી, પણ એકાંતે એ વાતને પકડીશ તો તું તારા પુરુષાર્થને ખુલી બેસીશ. કેમ કે એટલું બધું વજન નિમિત્ત ઉપર જાય તો ઉપાદાન ઉપરનું વજન ઘટે. આ વેઇટેજનો પ્રોબ્લેમ બહુ સૂક્ષ્મ છે અને અટપટો છે. જરા વજન દેવામાં ભૂલ થાય કે વજન દેવામાં ફેર પડે, એનાથી પણ થાય, એટલે માર્ગ હાથમાં ન આવે. સામે ઘણી વાતો આવશે, વજન ક્યાં જાય છે એના ઉપર આધાર છે. એક દાખલો લઈએ કે આપણે મુમુક્ષુની લાઈન છે એ સમજી અને સમજણનો પ્રયોગ કરવાનો ભૂમિકા છે. કઈ ભૂમિકા છે? સમજવું અને સમજીને એનું અમલીકરણ કરવું, એનો પ્રયોગ કરવો. હવે વાત તો બે જ છે, પણ જે પ્રયોગે ચડતા નથી, પ્રયોગ ઉપર જેનું વજન નથી, એ કાંઈ નહીં તો એટલું પૂછે. પણ પહેલાં સમજવું તો ખરું ને, પહેલાં તો સમજવું પડે ને. હવે આટલા વચનની અંદર એને એ ખ્યાલ નથી કે મારું વજન ખૂટું જાય છે, હું પ્રયોગે ચડતો નથી, ચડી શકીશ ને. વજન દેવામાં ભૂલ થાય તો આવી થાય, કેમ કે વજન દેવું એમાં મુખ્ય કરવું એ વાત છે, અને વજન ઘટાડવું એને ગૌણ કરવું એ વાત છે. એટલે બીજી દ્રષ્ટિએ કહીએ, બીજી ભાષામાં કહીએ તો મુખ્ય ગૌણ કરતા આવડવું જોઈએ. ક્યારે કોને મુખ્ય કરાય, કોની સામે કોને મુખ્ય કરાય, આ વિષય સત્સંગ માગે છે. સત્સંગમાં આ બધી ચર્ચા થાય, આ બધી વાતો ગવાય, એટલે પ્રશ્નોત્તરી શું કરવા વચ્ચે રાખીએ છીએ? એક ધારો બોલવાનું નહીં, પૂછવાની છૂટ શા માટે રાખીએ છીએ? તો તમે પૂછો, બરાબર પૂછો, જેટલું પૂછવું એટલું પૂછો, એમાં બિલકુલ પ્રતિબંધ નહીં રાખવાનો. અમારે એક શિબિરમાં એવો કાયદો કરવા માગતા હતા કે ભાઈ સ્વાધ્યાય ચાલતું હોય એટલે વ્યાખ્યાન એક ધારું ચાલવા દેવું, વચ્ચે કોઈએ પ્રશ્ન ન કરવો, વ્યવસ્થાપકોને આ વિચાર એવો. આપણે દેવલાલની શિબિરમાં બિલકુલ બધા કેટલાકની લિંક તૂટી જાય છે, કેટલાકને સાંભળવામાં દખલ થાય છે, કેટલાકને આમ થાય છે તેમ થાય છે. જુઓ, તરસ લાગે ત્યારે પાણીની કિંમત છે. એને જિજ્ઞાસા થઈ ને એની પીપાસા છે, એની તરસ છે. એને એ વખતે પાણી મળવું જોઈએ, ભૂખ લાગે ત્યારે ભોજન આપવું જોઈએ, ભૂખ ભરી ગયા પછી ભોજન આપવું, એનો અર્થ નહીં શકાય. એટલે એક વાત તો એ કરી કે જો આ વિષય એવો છે કે વ્યવસ્થાનો નથી, એટલે તમારા મેનેજમેન્ટના ડિવિઝનમાં આ વાત નથી આવતી. તમે માઇક બરાબર ગોઠવો, બેઠક બરાબર ગોઠવો, શેત્રંજી બરાબર પાથરો બેસવાવાળા માટે, એનો કંઈ વાંધો નહીં. બીજી બધી વ્યવસ્થા રાખો, તો વ્યાખ્યાન કેમ કરવું ને વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તર કેમ ચાલે ને કેવી રીતે ચાલવા જોઈએ, એ તમારો વિષય નથી, એ મારો વિષય છે. એટલે તમે તમારી મર્યાદામાં તમારું કામ કર્યા કરો, આ બાબતમાં તમારો ઓપિનિયન કામ ન આવે. હા, એટલી વાત જરૂર છે કે વિષયાંતર કરીને કોઈ પ્રશ્ન થતા હોય તો હું પોતે જ નહીં ચાલવા દઉં કે ભાઈ એ વાત આપણે પછી એકલા મળશું ત્યારે વિચારી લઈશું. અત્યારે ચાલતા વિષયને અનુસરીને તમારે જે કાંઈ જિજ્ઞાસા હોય તમે પૂછો, એટલે વિષયાંતર નહીં થાય. એ ચાલુ વિષય હાવ પડતો રહીને ગાડી બીજે પાટે નહીં ચડી જાય, અને એ જાગૃતિને સાવધાની હું રાખીશ, એ મારું કામ છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછવા વાળાને રોકાય નહીં, અને એનાથી બીજાને માનસિક તકલીફ થતી હોય તો એને એ તકલીફ ન થાય એવી રીતે પોતાની માનસિક પરિસ્થિતિને તૈયાર કરવી નહીં. ખરેખર તો જો પોતે જિજ્ઞાસુ હોય તો ઘણીવાર એવું બને છે કે પોતાને એ પ્રશ્ન ઉઠ્યો ન હોય અને બીજાને પ્રશ્ન ઉઠે ત્યારે એને એમ લાગે કે બહુ સારું થયું આ પ્રશ્ન આને ઉઠ્યો, મને ન ઉઠ્યો પણ આ ઉઠવાની જરૂર હતી પ્રશ્ન, આ પ્રશ્ન, અને હવે એનો ઉત્તર શું આવે છે એમ એને વિશેષ પ્રકારે ભાવનાને જિજ્ઞાસા વધે એવું કારણ બનવું જોઈએ. પણ અમુક અભિપ્રાય રાખીને સાંભળવાનો રાગ તીવ્ર રાખીને સાંભળ્યા જ કરવું, સાંભળ્યા જ કરવું, એનાથી કાંઈ ફાયદો ન થઈ જાય કે લાભ ન થઈ જાય. એટલે એકાંતે કોઈ ગ્રહણ કરવાની વાત નથી સંયોગની, છે સંયોગ બધા પૂર્વ કર્મોનો થાય, તેમ છતાં એનો એકાંત નહીં કરવો, એના એના ઉપર વજન નહીં જવું જોઈએ. એમાં કઈ વાંધો નથી, એમાં કઈ વાંધો નથી, પણ એવી મુખ્યતા કરવાને વિવેક ઉપાદાન ને જ હોય છે ને, એમાં કઈ ઉપાદાન ટોટલી એબસેન્ટ થઈ જાય છે કે બાદબાકી એને થઈ જાય છે એવું કઈ નથી. વિચારો તો એ વિવેક પણ એ કોઈના ઉપાદાનમાં આવ્યો ને, ત્યારે ખરેખર જ્ઞાનીઓએ એ વિવેકને નિમિત્તનો વિવેક નથી કહ્યો, એ વિવેકને આત્માનો વિવેક કહ્યો છે, એ આત્માનો વિવેક કરે છે. સામાનો વિવેક કરે છે એમ નહીં કહ્યો તમે ત્યાં આગળ, એમ લેવું જોઈએ. પણ આમાં જે કહેવા માગે છે એ છે એકાંતિક નહીં કર, અચળપણે આમ નહીં કર, આગ્રહ નહીં રાખ, એ બધા જે શબ્દોનો પ્રયોગ કરે છે કૃપાળુજી, એમાં એ કહેવા શું માગે છે, આશય શું છે? આશય એ છે કે તારું વજન પર ઉપર એટલું બધું નહીં જવું જોઈએ કે જેથી તું તારું પોતાનું જે વજન તારા ઉપર રહેવું જોઈએ એ ન રહીએ. શું તેમ કોની સામે કેટલું વજન જવું એ પણ બીજી વાત છે. પછી જેમ કે જીન માર્ગની અંદર અમુક વ્યવહાર છે, એ વ્યવહાર યથાસ્થાને જીનોક્ત બરાબર જીનોક્ત વ્યવહાર છે એના સ્થાને હોવા યોગ્ય છે અને એ ન્યાયસંગત છે, એનો કોઈ નિષેધ કરે છે. કેમ કે વ્યવહારમાં પરદ્રવ્યનો સાથે સંબંધ હોય છે, દેવ ગુરુ શાસ્ત્ર આદિ પરદ્રવ્ય સાથે સંબંધ હોય છે, એનો કોઈ નિષેધ કરે પછી કોઈ એમ કે તા તો જો નિષેધ તમે અમે તો એટલા માટે નિષેધ કરીએ છીએ કે ઉપાદાનની જરા વિશેષતા અમારે કરવી છે, તો એની સામે પછી નિમિત્ત ઉપર વજન જાય ખરું, કેમ કે ત્યાં એકાંત થાય છે. માટે એકાંત થતું હોય એવી રીતે વજન વધારે પડતું જતું હોય તોય બેલેન્સ નથી રહેતું, અને વજન જવું જોઈએ ત્યાં ન જાય ને બીજે જાય તો પણ નુકસાન છે. એટલે આ તો ડાયાબિટીસ વાળાએ ખાંડ ન ખાવી, સાકર ન ખાવી, પણ એટલી ઓછી ન ખાવી કે શુગર ડાઉન થઈને બિલો લેવલ જાય, બીજો સ્ટાન્ડર્ડ થઈ જાય, એને મેન્ટેન કરવું પડે. અને તો પછી એને નીચે જાય ત્યારે એકદમ તરત જ ઠાકરનો ગાંગડો મોઢામાં ચાવી જવો પડે. દરેક બાબતમાં બેલેન્સ રાખવાની વાત. જમવામાં તમારે બહુ ભાવે છે એટલે વધારે પડતું ખાઈ લ્યો તો રોગ થવાનો, અથવા અમુક ખોરાક શક્તિવાળો છે, એ ઘી છે એમાં ઘણી શક્તિ, ઘીમાં ને દૂધમાં, એટલે ઘીનો કઈ લોટો ભરીને ઘી પીવાય નહીં, કળશો ભરીને ઘી પીવાય નહીં, તો દૂધનું તપેલું આખું પીવાય નહીં, ને પીવો તો નાળા થઈ જાય, અશક્તિ આવે, શક્તિ આવવાને બદલે અશક્તિ આવે. એટલે દરેક બાબતમાં બેલેન્સ રાખવું, અમુક ગ્રાફિકલ રેન્જમાં ચાલવું જ પડે, અને એ જ યથાર્થ છે અને યથા યોગ્ય છે. યથાર્થતાની જ કિંમત છે. ધ્યાન તો બહુ રાખવા જાય તો જરા તકલીફ પડે એવી વાત તો જરૂર છે તમારી, પણ એની એ માસ્ટર કી છે પાછી, એની પણ માસ્ટર કી છે. એટલે માસ્ટર કી હાથમાં રાખવી પછી બધું ઓટોમેટિક સરખું જ ચાલશે, યથાર્થ જ ચાલશે. અને એ પણ જ્ઞાનીઓ આપે છે, એવી ચાવી પણ આપે છે. જો ભાઈ તો અહીંયા આવ્યો શું કરવા, દુનિયા આવડી મોટી છે, આવડી મોટી દુનિયામાં તો આ જ જગ્યાએ શું કરવા આવ્યો, પીતા રાખે કે આ જગ્યા તો કેવળ આત્મકલ્યાણ વાળા માટે છે. કોના માટે છે? અહીંયા તો બોર્ડ મારી દેવું જોઈએ કે કૈલાસ બિલ્ડિંગમાં આવવું હોય 11 માળે, અને આત્મકલ્યાણ માટે આવવું હોય તો જ આવવું, નહીં તો ન આવવું. પેલી તો એક વાત છે, અને કેવળ આત્મકલ્યાણ માટે આવે એને બધું યથાર્થતામાં પરિણામ, એને માસ્ટર એક નિષ્ઠાથી, એક જ લક્ષ છે આત્મકલ્યાણ માટેનું, એક જ લક્ષ, એક જ નિષ્ઠા, અને એક લયથી આરાધન કરે પછી પછી ક્યાંય યથાર્થમાં નહીં આવે. આટલા બધા પડખાની પિષ્ટ પિંજળ નહીં કરવી. આ તો જ્ઞાનીઓના વચનામૃત આપણે લઈએ અને એમાં એમને જે જે આજ્ઞાઓ કરી હોય એના ઉપર આપણે વિચાર કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. એમણે મૂળ ચાવી તો આપેલી જ છે. પતી જાય, શું કરવાનો, પતે, જરૂર પતી જાય. સીધો આવે તેમાં વાંધો ન આવે એવું નથી, પોતે આડો આવે છે એમાં વાંધો આવે છે, સીધો આવે એમાં શું વાંધો આવે. વાત તો પોતાના ભાવથી ક્યાં ચાલુ એના ઉપર જ છે. આપણે એક સરળતાનો આર્ટિકલ લખ્યો છે એમાં એક વાત લખી છે, પારમાર્થિક સરળતા એ છે કે ઉપયોગ સરળ થઈને જોડે ઉત્પન્ન થયેલા રાગને પણ, રાગથી પણ ઉદાસીન થઈને જોડે ચાલતા રાગની પણ ઉપેક્ષા કરીને સરળ થઈને સ્વરૂપમાં પ્રવેશ કરે એ પારમાર્થિક સરળતા છે. સરળતા કહો કે સીધું ચાલવું ગયું, એક જ વાત છે. શું બાજુમાં રાગ છે? જ્ઞાનની બાજુમાં જ રાગ છે, એક જ પર્યાયમાં. તમે અંતર્મુખ સીધો થાય, સરળ થઈને જાય તો કાંઈ વાંધો નથી, પણ બાજુમાં રાગ છે, આડો જેને હાલે અને એની સાથે સંબંધ કરે એટલે આત્મા પડ્યો રે એક બાજુ. હવે રાગ છે એ એક એવી વૃત્તિ છે જેમાં પરની અભિલાષા છે. રાજમલજીએ પરસ ટીકામાં રાગની વ્યાખ્યા એવી કહે છે, રાગ એટલે પર અભિલાષ. પર અભિલાષ એટલે બીજાની અભિલાષા, બીજા પ્રત્યેની અભિલાષામાં થતી દીનતા, પામરતા. એને કઠોર શબ્દમાં કહીએ તો રાગ છે એ ભીખ માગે છે, કોકની પાસે, કોકની પાસે ભીખ માગે છે. પોતાના સુખ માટે, કે હે પૂતગળના પરમાણુઓ રૂપિયા ના હોય કે પાંચેન્દ્રિયના વિષય ના હોય, હે પરમાણુઓ તમે મને સુખી કરો, એવા કઈ જવાબ દેતા નથી. અને વગર પૂછે ખબર પડે એવું છે કે ત્યાં સુખ છે ને, સુખ આપે એવી પરિસ્થિતિ નથી, પણ રાગ છે એ ભીખ માગે છે. એક બાજુ આત્મામાં એવી ભિખારણ વૃત્તિ ઉભી છે, એ રાગને પછી શું કહેવાય? ભિખારણ વૃત્તિ. બીજી બાજુ પોતાનો પરમાત્મા ઉભો છે, પરમ તત્વ સાક્ષાત સિદ્ધ પદ. હવે વિવેક કરવાનો રહે છે કે તારે કોને સાથે જવું છે. પરમાત્માની ઉપેક્ષા કરીને તારે ભિખારણ સામે જવું છે, ભિખારણની સાથે સંબંધ રાખવો છે, શું કરવું તારે? રાખ્યું એને કેવું રાખ્યું? સુપ્રીમ બેલેન્સ થઈ ગયું ત્યાં, પારમાર્થિક સરળતા થઈ ગઈ ને, બસ પછી તો બધો વિવેક આવી ગયો. એટલે જેને એવું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, જેને પોતાના પરમાત્માના નિજ પરમાત્માના સાક્ષાત્કાર કરીને દર્શન કર્યા, એ જ્ઞાનીઓ માટે એમ કહેવાય છે કે તેમને મહાવિવેક પ્રગટ્યો છે. શું કહેવાય છે? વિવેક નથી કહેવાતો, મહાવિવેક પ્રગટ્યો છે. ને એટલા માટે એમના અભિપ્રાયની કિંમત આપવામાં આવે છે. એમનો અભિપ્રાય શું પડે છે આમાં એમનો અભિપ્રાય શું પડે છે? કેમ કે એમને વિવેક પ્રગટ્યો છે. અને એ તો આટલું બધું ક્યારે કહી શકે છે? આ બધા પડખેથી આમાં શું છે, આમાં પણ એક હેતુ છે કે જીવ કયા પડખે ભૂલે એની એને ખબર નથી હોતી. હવે આ અનેક પડખેથી જ્યારે પોતાના ઉપયોગની વિચિક્ષણતાને લઈને વાત બહાર આવી, એમણે બહાર મૂકી, ત્યારે કોઈને કોઈ જીવને પોતાનું પ્રયોજન પકડાઈ જાય છે. હા, હું આયા ભૂલ કરું છું. આટલા બધા ભેદોથી, ભેદ પ્રભેદોથી વાત કરવા પાછળ કંઈક પ્રયોજન છે પાછું. નીતરી કઈ હાવ એમાં નવરા નથી કે મફતનો ફેંકા કરે બધું. કોઈક જીવને કોઈ પ્રકારની ભૂલ, કોઈ જીવને કોઈ પ્રકારની ભૂલ, કેમ કે અયોગ્યતાના પણ અસંખ્ય પ્રકાર છે. કેટલા? અસંખ્ય પ્રકાર છે. પ્રયોજનની દ્રષ્ટિવાળો, મતલબની દ્રષ્ટિવાળો પકડી લે, હા આ વાત મારે કામની આવી, મને અહીંયા પકડ થાય છે, હું આવી ભૂલ કરું છું. જીવે એને ખબર પડે, ભૂલ દેખાય એટલે ભૂલ ભાંગે. ભૂલ ટાળવા માટે બીજા સાધનની જરૂર નથી, ભૂલનું જ્ઞાન ભૂલને ભાંગી નાખે. ખબર પડી કે આ ભૂલ મને આવી થાય છે, એ ભૂલ નહીં કરે પછી, તો એ મારે આ ભૂલ નથી કરે. પુરુષાર્થનો જય ન થયો હોય, ન થયો એવી નિરાશા સ્મરીશ નહીં, ઉત્સાહિત વીર્યથી પુરુષાર્થ કરજે, ઉમંગથી પુરુષાર્થ કરજે. ઉદ્યમની સાથે ઉમંગ હોવો જરૂરી છે. નિરાશા નથી, ભલે તો કદાચ સફળ ન થયો હોય અત્યારે, તો વાતને મૂકી નહીં દેતો, પુરુષાર્થ ચાલુ રાખજે. તો પણ નિરાશામાં ન આવવું, ઉલટાનું વિશેષ પ્રકારે નહીં આવવાના કારણોને શોધવા અને સમજવા. એમને એમ તો કઈ થતું નથી, એમને એમ તો કઈ થતું નથી. પોતે ક્યાંક રોકાય છે ત્યારે ઠેકાણે આવતો નથી, એવી વાત નક્કી છે. કોઈ એમ કે ના ના, મારા તો બીજે ક્યાંય રોકાવાનું છે જ નહીં, પણ તોય મારે થતો નથી, એ વાત ખોટી છે. એને પકડાતો નથી કાંઈ, અને કાંઈ કહેતા નથી, બે માંથી એક વાત છે. બાકી નક્કી વાત છે એ કે ન કે, બીજે રોકાય છે ત્યારે જ એ યથાસ્થાને આવતો નથી, એ વાત ચોક્કસ છે. પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશા સ્મરીશ ને, બીજાના દોષે તને બંધન છે એમ માનીશ ને, પૂર્વકર્મના કારણે તો નહીં પણ બીજાના દોષે તને બંધન છે, શું કરીએ, એને મારું અપમાન કર્યું ને એટલે મને ગુસ્સો આવ્યો, નહીં આમ હું કઈ ગુસ્સો કરું હું છું જ નહીં, શાંત માણસ છું, પણ એને મારું અપમાન કર્યું ને બધાની વચ્ચે અપમાન કર્યું એટલે મને ગુસ્સો આવ્યો, ખોટી વાત છે, એના દોષથી તને નવું બંધન થયું એ વાત ખોટી છે, કાલે તો ચર્ચા ઘણી થઈ ગઈ હતી કે કોઈ પણ પ્રતિકૂળતામાં લાકડીને બટકું ભરવાની જરૂર નથી, શું કે ભાઈ આમ કેમ, એ કેમ આમ કરે છે એનું એ જાણે, તું તારું સંભાળી લે, એના પરિણામ એને કારણે છે, આ તો એના જેવી વાત છે, બીજા આમ કેમ કરે છે, જો ભેંસને શિંગડા શું કરવા મોટા, એને ભાર નહીં લાગતો હોય, ભેંસ છે ને બહુ મોટા મોટા શિંગડા હોય તો એને ભાર નહીં લાગતો, હવે એ ચિંતા તારે કરવાની જરૂર ખરી, કઈ ભેંસના શિંગડા ભેંસને ભારે, તમે તો થોડો ભાર લાગે છે, પણ કારણ વગરને જે ખોટી લાઈન પકડે છે એ જેને જે પરિણામ થાય એને કારણે એનામાં થાય છે, તું તારું સંભાળીને બેસી જા, બીજું કઈ નથી, પણ મનુષ્ય ગતિમાં સામાન્ય રીતે જીવોને કોઈ જીવોને બાદ કરતા માનની મુખ્યતા બહુ છે, માનની મુખ્યતા બહુ છે, એટલે અને એ ખબર નથી, તત્વજ્ઞાનની ચર્ચા કરનારા જીવોને એ ખબર નથી કે સૌથી મોટો પરિગ્રહ માન ને આબરૂ છે, આબરૂ ને ઇજ્જત એના પેટમાં બધા બધા સંજોગોનો પરિગ્રહ છે, આમ તો સંજોગોને પરિગ્રહ માને છે ને માણસ, જાણે કે આટલા રૂપિયા છે, આટલા મકાન છે, આટલી ગાડીઓ છે, આટલો પરિવાર છે, આટલું જૂથ છે, આટલી સત્તા છે, ફલાણો છે, એ બધાનો ટોટલ ક્યાં જ્યાં લાગે છે, એક જગ્યાએ આબરૂમાં, જ્ઞાની આબરૂ બહુ મોટી મોટું માથું ગણાય છે, એ આબરૂ છે ને એ સૌથી મોટો પરિગ્રહ છે, અને આ મનુષ્ય ગતિમાં માનની સૌથી મોટી તકલીફ હોય તો જીવને માનની છે, એ પરિગ્રહ ઉપર ધ્યાન જાય તો માન અપમાનની વાત ભૂલી જાય, જ્ઞાનીઓ પોતે માન અપમાનની વાત ભૂલ્યા છે એ વિચારે તો માથું નમી જાય એવી વાત છે, ઉપાળુદેવ સ્વભાગભાઈ ને કેવું લખે છે, 453 નંબર નો પત્ર જોયો તમે, કેવા શબ્દો લખ્યા છે, પત્રના શરૂઆતમાં પણ વિનય કર્યો છે એમણે, મુમુક્ષુજનના પરમ બાંધવ પરમ સ્નેહ શ્રી સૌભાગ્ય એમ કરીને પત્ર લખ્યો છે, ઘણા બે વર્ષ સુધી પોતાને નિવૃત્તિ નથી લીધી એનો ઉલ્લેખ કરીને પછી કહે છે, સત્સંગ માટેની પોતાની ભાવના શું લખીએ અને શું કહીએ, બહુ વેદનાથી વાત લખે છે, શું લખીએ અને શું કહીએ, એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ, આ જ્ઞાની મુમુક્ષુ માટે લખે છે, કેવું પાત્ર હશે, જ્ઞાની થઈને મુમુક્ષુ માટે આમ લખે છે કે તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ, અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો, એ જ વિનંતી, એમના ચરણમાં નમસ્કાર કર્યા છે. સહેકાર માન જેવો જરાય માન જેવું છે, એટલી નમ્રતા છે, એટલી સરળતા છે, એટલી આત્મીયતા છે. ગુરુદેવ સોગાની જે નમસ્કાર કર્યા, વૈરાગ ન કર્યા. તો અમારે ચાર ભાવ છે, આ એક ભાવ પછી જશે. ચોથો ભાવ તીર્થંકરનો છે. તીર્થંકર દીક્ષા લઈએ ત્યારે અરિહંતને નમસ્કાર ન કરે, સિદ્ધોને નમસ્કાર કરે, કેમ કે પોતે જગતગુરુ છે ને, એટલે નમ સિદ્ધે ભય એવો ઉચ્ચારણ કરે દીક્ષા લેતી વખતે માંગલિકમાં. અને નમ સિદ્ધે ભયમાં જેટલા સિદ્ધાલયમાં સિદ્ધો છે બધા આવી જાય, બહુ વચન છે સંસ્કૃતમાં. એક વચન, દ્વિવચન અને બહુ વચન, વ્યાકરણમાં ત્રણ પદ છે. નમ સિદ્ધે ભય બહુ વચન છે. તો બધા સિદ્ધોને મારા નમસ્કાર પહોંચશે, એમાં એમના આત્માને પણ મારા નમસ્કાર પહોંચશે એમ ફોડ પાડીને કીધું. એવું ન ગણ્યું કે આ મારો શિષ્ય છે ને મારી પાસે તો જ્ઞાન પામ્યો છે માટે એ મને નમસ્કાર કરે છે, મારી ભક્તિ કરે છે. પત્રમાં એમની ભક્તિ કરી છે એમને ખબર છે, પત્રો વાંચ્યા છે, છતાં એમણે નમસ્કાર કર્યા છે. તો જ્ઞાની પુરુષને મહાપુરુષને માન અપમાન જેવું નથી. તો તું હવે કઈ વાડીનો મૂળો? માનવાળા માટે ગુરુદેવ બહુ સરસ કહેતા, બહુ માન હોય ને પછી વનસ્પતિ કાયમાં જાય, એમાં મૂળાના પાંદડે કોઈ ઈયળ બિયળ થયું હોય કે જીવડો થયું હોય. હું એક જમાનો એવો હતો, શાક લેવા નીકળે ત્યારે મૂળો મફતમાં આપે કચુંબર કરવા માટે. શેર બશેર પાંચસે શાક લીધું હોય તો કે બે મૂળા આપી દે ઉપર, એટલે શાકભાજી વેચવા હોય મફતમાં આપે. એ મૂળામાં ભાઈ સાહેબ બેઠા હોય પાછા, એની વેલ્યુ કેટલી? આવી પરિસ્થિતિ જેને માનનું બળ પ્રકૃતિ તેજ હોય ને એની સ્થિતિ આ થાય છે. કહેવાનો મતલબ એ હોય છે કે બહુ માન સેવે એનું અપમાન કેટલું થાય, કે મૂળામાં મફત વેચાય એટલું. તો દ્રષ્ટાંતે વાત કર, માન કરનારો એકવાર ઠંડો પડી જાય કે ક્યાંય માન કરવા જેવું છે નહીં. દરબાર આ તમારી વાત ચાલે છે. નારાજા સાહેબ કે સાહેબ એવું નું કે દરબાર એમ કે સાંભળવા, બહુ સાત્વિક પ્રકૃતિના હતા. કૃષ્ણકુમાર સિંહજી પોતે સાત્વિક પ્રકૃતિના હતા. અત્યારે તો એને ત્રીજી પેઢી હાલે છે. તો આવતા સોનગઢ કોઈ વાત સાંભળવા, એને બહુ જરૂરિયાત હોય, મારે આ જોઈને આ જોઈને આના વિનાનું હાલે, આના વિનાનું હાલે, આટલા નોકર જોઈને, આટલા ચાકર જોઈને, આટલું મારે ફલાણું, એ બધું એમ કે માગણ વૃત્તિ છે. આટલા રૂપિયા જોઈને, આટલા મારા મહિને આટલો ખર્ચો તો હોવો જ જોઈને. હું જે જાજુ માગે, હું જાજુ મોટો માગણ, ઓછું માગે નાનો માગણ. પછી એમ કે દરબાર તમારી વાત હાલે છે, કેમ કે એને નોકર ચાકર ને રાજપાટમાં બધું ઘણું જરૂરિયાત ઘણી રહી થઈ ગઈ ને. એ પોતે નિષ્પ્રહ હતા ને, નિષ્પ્રહ હોય એટલે એને બીજું તો કાંઈ એની પાસેથી લેવા દેવાની કઈ અપેક્ષા વૃત્તિ તો કોઈની પાસેથી હોય નહીં. માનનો એક ન્યાય બહુ સરસ છે કે તને ભગવાન એમ કહે છે કે તું પરમાત્મા પદે બિરાજમાન છો. તારું હું અંદરનું પદ છે તો ત્રણ લોકનો નાથ છું. તો આ બાકીના જગતમાં તને જેટલા માન આપે છે ને એ બધા નીચેના પદ છે. હવે તું ઉચ્ચ પદ વાળો નીચ પદમાં રાજી થા છો તો તારી ભૂલ નથી થતી ને કાંઈ. ઉચ્ચ પદ વાળો નીચ પદમાં તું રાજી થાય, તને પ્રમુખ બનાવ્યો તને, પ્રેસિડેન્ટ બનાવ્યો તને, ફલાણો બનાવ્યો તને, ઢેંકણો બનાવ્યો તને, ટ્રસ્ટી બનાવ્યો તને, સમાજમાં મુખ્ય બનાવ્યો, પણ તું ઉચ્ચપદ વાળો નીચપદમાં શું કરવા રાજી થાશ? આ કઈ જાતનો દારૂ પીધો છે? દારૂ પીવામાં શું થાય? રાજા હોય ને દારૂ પીને લથડિયું ખાય ને પડે ગંદકીના ખાબોચિયા માં, દારૂની ગરમી ચડી ગઈ હોય ને કાઢક વળે જરાક રાજી થાય, ત્યાં પડી ગયા પછી રાજી થાય, ગંદકીના ખાબોચિયામાં કઠવાડમાં પડ્યો હોય ને એમ કે જરા ખારો લાગે. માનની વાતો આવી છે, માન આબરૂ કીર્તિમાં લોકો ન બાંધવાના, કર્મ બાંધીને વનસ્પતિ કઈ મજા, એવી પરિસ્થિતિ. બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં એમ કે છે. કોઈ કોઈના દોષથી તને દોષ થાય છે અને તું બંધા છો એ વાત સ્વપ્ને પણ વિચારવા જેવી નથી. પોતાની યોગ્યતાને લઈને જ પોતાના પરિણામ બગડે છે, કોઈની અયોગ્યતાને લઈને પોતાની અયોગ્યતા થાય એ વાત બિલકુલ સદંતર અસત્ય છે. 100 એ 100% એ અસત્ય છે. પછી એનું છે તારા નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભૂલાવ, જરા વિશેષ દોષ.